सहज आनंदना सहज कृपाना धाम प्रभु साहजिकता थी, कोई पूर्व तैयारी थी नहीं, कोई आयोजनबद्ध नहीं, पण साहजिकता अने ए साहजिकता एक सुन जननी सोई सुत बड़ भागी बोले बचन विगत सब दूषण। कोई मात्र बनावट थी नहीं, भगवान एक साहजिकता थी बोलिया, अने एमा कोई पण मलिनता नहीं। बाकी मानस ना बोलवानी अंदर मलिनता घणी होय, बोले कईक करे कईक जुए कईक विचारे कईक, बधीज दिशाओमां एनी वृत्तिओ आम विखरायेली होय, मुखरित होय, चारे बाजू करवानुं कईक होय, बोलवानुं कईक होय, विचारवानुं कईक होय, जोवानुं कईक होय, आम चारे बाजुए विशीर्ण थयेली वृत्ति थी ए माणस क्यारे शांत न होय, साचो पण न होय। पण अहीं भगवान सहज आनंदना निधान छे अने बधाज प्रकारनी विकृतिओथी प्रदूषणोथी दूर रहीने भगवाने मां कैकेयी ने कई कहेवानी शरूआत करी, बोले बचन विगत सब दूषण, बिल्कुल पवित्र वाणी थी, वाणी में कोई दोष नहीं, कोई स्वार्थ नहीं, कोई लालच के लोभ नहीं, मात्र पवित्रता थी, मन पवित्र छे, जीभ पण एटली पवित्र छे, दूषण वगरनी मृदु मंजुल जाने पोतानी वाणीना आभूषण घरेणू होय, अने पुष्प खिल्यू होय एम जेम के ने भाई तमे बोलो छो तो आम जाने फूल फूल वेराता होय ते बोलो छो, ये बोले जाने फूल वेराता होय पथराता होय एम मृदु मंजुल जनु बाग विभूषण, मृदुल सुंदर कोमल अने पोतानी वाणी ने उचित शोभे एवा जेवो माणस होय एवी वाणी बोले। एक सारा घरना पोपट नो पांजरू हतु, घर खानदान संस्कारी सारू, रोज सवार मां उठेन एक बीजाने मळे केम छो सीताराम जय महाराज एम बोले पोपट जे कोई आवे ने, पण ए परिवार ने एक वार क्यांक विदेश जवानुं थयुं क्या पोपटनुं शुं करीशुं, तो एने त्यां एक नौकर हतो ने एने आप्यो के अमे 25 दिवस जवाना छे बहार, आ पोपट ने तारे त्यां राखजे। के सारू, 25 दिवस पछी एने घेर पाछा आव्या पोताना विदेश प्रवास थी, पोपट ने पण पाछो लावामां आव्यो, पण ए पोपट पहेलानो नहोतो, पेला नौकर ने त्यां जे आड़ेधड बोलातुं बीभत्सता गाळो आम अछड़ता अर्धुतता आ बधी, पेलो केमे करीने पोपट सुधरे ज नहीं, सुधरे ज नहीं, एक आदत पड़ी गई 25 दिवस नी अंदर, अने पछी तो गाळो ज भाड़े उद्धतई तो छड़ई। हवे आ जो एक पक्षी नी अंदर आ आवी जतु होय तो माणस तो जेवो माणस जेवो होय ने एवी वाणी नी करे। भगवान तो स्वयं साक्षात छे, तो कहे छे मृदु मंजूल जाने वाग विभूषण, वाणीना फूल न खरता होय, पोतानी वाणीना घरेणा माणस ने खानदानी कि एना पोशाक ने ना घरेणा संपन्नता थी नहीं, एना मां केवो विवेक छे, केवी वाणी छे, केवो व्यवहार छे, एज एनु साचु घरेणु छे। विद्या एज घरेणु, विद्या अधनम સર્વધન પ્રધાનમ કહ્યું. તો અહીંયા આગાડી ભગવાન પોતાની માતા આગળ જયારે રજૂઆત કરે છે બોલવાની પોતાના વિચારને, ત્યારે સૌમ્ય ભાવથી બિલકુલ શાંત, સહેજ પણ આવેશમાં આવ્યા સિવાય. કે રાજ્ય આપવાનું કહ્યું છે અને વનમાં મોકલવાની તૈયારી છે તો ગ્લાની કે દુઃખ સિવાય, દુઃખ નહીં ગ્લાની નહીં વિવેક, એમાં સહેજ પણ તોછડાઈ આવેશ આવેગ સહેજ નહીં, મૃદુ મંજુલ બાગ વિભૂષણ. બોલે રામ, સહજ સાહજિકતાથી બધી પ્રકારની વિકૃતિઓને બાજુએ રાખીને ખૂબ જ પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું બહુ સહેલું નથી. આવેલી પરિસ્થિતિ ઉપર હોય અને એની સહેજ પણ અસર પોતાની ઉપર ન થવા દેવી, પોતાની પોતાની વાણી ઉપર, પોતાના વિચાર ઉપર, પોતાના વ્યવહાર કે વર્તન ઉપર. આવેલી કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય એની સહેજ પણ અસર ન થવા દે અને પોતે સહજ આનંદ નિધાન સાહજિકતાથી બોલતા હોય તો એ પ્રકારની વાણી ભગવાને કઈ કઈ માને કહેતા કહ્યું. સુનો જનની, માં કેટલો વાલથી, કેટલા વાલથી જવાબ આપે છે. માં એ દીકરો ભાગ્યશાળી કહેવાય કે જે માતા પિતાના વચનને અક્ષરશ એનું પાલન કરે, એને સહેજ પણ તોરમળો નહીં કરવાનો, જે કહ્યું હોય એ પ્રમાણે જ પોતાની બુદ્ધિ સહેજ પણ ચલાવવાની નહીં. તો આ તો હું ભાગ્યશાળી બનીશ અને તમારું વચન પાળવાની મને તક મળશે, મને પુણ્ય મળશે, તમારી આજ્ઞાનું પાલન કરીશ. તો જો પિતુ માતુ વચન, વચનની અંદર પૂરેપૂરો અનુરાગ, પૂરેપૂરી શ્રદ્ધા, એના પ્રત્યે પૂરેપૂરી વફાદારી ભક્તિ, એનું નામ અનુરાગ. સહેજ પણ બાંછોડ નહીં કે આમ ઘણા બધા કહેશે. વશિષ્ઠજી મહારાજ પણ કઈ કઈ ને કહેશે, દશરથજી પણ કહેશે, એક કામ કરને તું વનની વાત જવા દે, ગુરુ ઘેર રે વશિષ્ઠજીને ત્યાં, એને તને કઈ વાંધો છે? આટલે સુધી એની પાસે વિકલ્પ માંગ્યો, વિકલ્પ શોધ્યો કઈ કઈ પાસે કે 14 વર્ષ વનમાં ન મોકલ, વશિષ્ઠજી મહારાજના આશ્રમે રે, એ પ્રમાણે થોડોક સુધારો કરીને, એ જંગલ વનમાં જ છે. એટલે વશિષ્ઠજી મહારાજને ત્યાં હોય તો હું ત્યાં મળવાય જવું, વશિષ્ઠજી મહારાજની સાથે એની સાથે હું પણ રહી શકું રામની સાથે. આવી બાંછોડ કરવા માટે પણ તૈયારી કરી. પણ જો પિતુ બાત વચન અનુરાગી, પણ ભગવાન રામ એ વચનની અંદર સહેજ પણ બાંછોડ નહીં. કેવું માંગ્યું છે? 14 વર્ષ વિશેષ વનવાસી, વિશિષ્ટ પ્રકારનો વનવાસ ધારણ કરીને, ચલો બીજાને ઘેર રહીશું, આ ગામ અયોધ્યા છોડીને જનકપુરમાં જઈને રહીશું, સાસરીમાં કઈ વાંધો છે, ઘર જમાઈ થઈને રહીશું 14 વર્ષ, કોણ ના કહેવાનું હતું. એ રાજા હતા અને જનક રાજાને કોઈ દીકરો તો હતો નહીં, રામજી રહ્યા હોત તો વાંધો નતો, પણ એ કોઈ પાછોડ નહીં. માત્ર 14 વર્ષ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસ, બસ 14 વર્ષ સુધી રામ વનવાસમાં વિશેષ ભાવથી રહેવા જોઈએ, કોઈ સામાન્ય નહીં. તો આવું માગી લીધેલું છે અને એમાં સહેજ પણ બાંછોડ ભગવાન પણ રામ પણ કરવા તૈયાર નથી. બસ મને આજ્ઞા આપો ને, તમારી આજ્ઞાનું પાલન કરવાનો શુભ અવસર, પુણ્ય અને એનો યશ મને પ્રાપ્ત થશે. એટલે તમે જરાય ખચકાશો નહીં, જે વચન માંગ્યું છે ને એ બરાબર છે, જે છે એને હું અક્ષર શબ્દશઃ પરિપૂર્ણનું પાલન કરીશ. તને માતા પિતાને સંતોષ આપનારા છોકરા છે ક્યાં? માતા પિતાને પૂર્ણ સંતોષ આપી શકે એવા સંતાન તો રામ જ હોઈશ. રામ તરીકે ચાર ભાઈઓનો સંપ, પિતા પુત્ર વચ્ચેનો સંબંધ, દાંપત્યનો સંબંધ, રાજા તરીકે પ્રજા સાથેનો સંબંધ, આ બધાને કેટલા સરસ નિભાવ્યા છે. અને એને લક્ષ્યમાં રાખીને કહે કે તનય માતુ પિતુ તોષ, માતા પિતાને પૂર્ણ સંતોષ આપી શકે બધી રીતે, એની કોઈ પણ બાબતને સહેજ પણ ઉથાપે નહીં, એને સહેજ પણ મન દુઃખ થવા દે નહીં. માતા પિતાને પોતાનું મગજ સારામાં સારું ચાલતું હોય તો પણ માતા પિતા કહેતે હા બાપુજી, હા હા બા. એ પ્રમાણે જ એક વાર કઈ નહીં, હમણાં જ્યાં સુધી એમની ઉપસ્થિતિ છે ત્યાં સુધી આપણે આ નિર્ણયને હમણાં બાજુએ રાખીએ. જ્યારે પછી અનુકૂળતા હશે ત્યારે આપણે આ સારી વાત છે એને પછી જ ગોઠવીશું, હમણાં છે એમ રહેવા દો. તને માતુ પિતુ તોષનિયા, પોતાનું પોતાનો વિચાર ને પોતાનો નિર્ણય સારામાં સારો હોય છતાંય માતા પિતાના મનને સહેજ પણ દુઃખ ન થાય, એટલા માટે કે ભલે તમારી જેવી ઈચ્છા જેવી આજ્ઞા હશે એ પ્રમાણે તમે એમ કહો છો તો એ પ્રમાણે ચલવીશું. પણ નવો વિચાર હોય, નવી પેઢી હોય, કોમ્પ્યુટર ને મોબાઈલનો જમાનો હોય તો કે આ પ્રમાણે કરી, ના હમણાં આપણે ઈચ્છા નથી, કઈ નહીં જેવી તમારી આજ્ઞા. આમ કરીને ધીરજ રાખીને બેસવું અને સામે પણ કે ભાઈ જરા ધીરજ રાખો, સમય આવશે એટલે થશે. આવો પૂરેપૂરો સંતોષ આપનાર, ધીરજ રાખનાર તો ભગવાન રામ તો માતા પિતાને પૂર્ણ સંતોષ આપે આજ્ઞાંકિત. તો એવો દુર્લભ જનની સકલ સંસાર, આ સમસ્ત સંસારની અંદર એવો દીકરો માતા પિતાને ક્યાંથી પ્રાપ્ત, કે બધી જ રીતે માતા પિતાને પૂર્ણ સંતોષ આપે, રીઝવે સારામાં સારી રીતે, એવો દીકરો તો આ દુનિયાની અંદર થયો નથી, થવાનો નથી, થશે નહીં. એટલા માટે કે છે દુર્લભ જનની સકલ સંસાર, એવો ક્યાંથી લાવવાનો. પણ તે છતાંય મારાથી થશે એટલો હું પ્રયત્ન કરીશ. બાકી તો આજે જો જવા જઈએ ને તો દીવો લઈને શોધવા જઈએ તો ક્યાંય ના મળે. તો કે છે તમારે આમ જ કરવું પડશે, આમ નહીં ચાલે. હા તે જમાનામાં એક કંસે હતો, બાપને જેલમાં પૂરનાર, પણ વાસ્તવિકતા આદર્શ સંતાન કેવા હોય એનો પૂરેપૂરો નમૂનો દાખલો ભગવાને બેસાડ્યો છે કે દુર્લભ જનની સકલ મળવો બહુ અતિ કઠિન છે. ભ્રાતૃપ્રેમ જુઓ, એક જ બાપના દીકરા હોય, સંપત્તિ માટે જયારે ઝઘડતા હોય, ચાહે એક ઝૂંપડું વેચવાનું હોય કે ચાહે અબજો વેચવાના હોય, પણ એકબીજાને સંમત નહીં થાય, કોર્ટે જશે. તો એની સામે કહ્યું દુર્લભ જનની સકાલ, માં હું મારી જાતે કઈ મારી મોટાઈ નથી કરતો, પણ આખા સંસારની અંદર આવો પુત્ર પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે, કે જે માતા પિતાને પરિપૂર્ણ સંતોષ આપે, સુખ આપે. કંઈક ને કંઈક બાબતમાં એકાદ શબ્દ જેવો બોલી જાય મન દુઃખ થાય તો, અને શબ્દનું મન દુઃખ આગળ જોયું ને, શબ્દ કેવા કુવાડી જેવા આપી રહી છે કઈ કઈ. તો મા બાપને સંતોષ આપે એવો દીકરો તો આ જગ્યા આ જગતની અંદર આ ભગવાનની આ સૃષ્ટિમાં દુર્લભ છે. અરે એમાં ખોટું શું છે વનમાં જવાનું? મન તો લાભ જ થવાનો છે, અહીંયા ઘરમાં બેસીશ તો બધો વ્યવહાર કરવો પડશે, પણ વનમાં જઈશ તો મુનિગણ મિલન. અરે મોટા મોટા તપસ્વી, જ્ઞાની, વૃદ્ધ એવા ઋષિઓને ના દર્શન થશે, એમના વિશેષ પ્રકારના સત્સંગ પ્રાપ્ત થશે, એમના સાનિધ્યમાં બેસવાનું મળશે. એ પુણ્ય ક્યાંથી મળવાનું હતું? આ ઘર, આ પરિવાર, આ વૈભવ, આ સ્વજનો એ તો છે જ ને, સુતદારા અરુલક્ષ્મી, એ તો બધાને ઘેર હોય, પણ ભગવાનનું ભજન કે ઋષિ મુનિઓનો સત્સંગ ક્યાં મળવાનો હતો? એટલે કે છે, માં તે બહુ સારું કર્યું, મારે તો વરદાન રૂપ થયું, એમને તો રાજકુમાર તરીકે વનમાં જવાય નહીં, ઋષિ મુનિ આશ્રમમાં રહેવાય નહીં, એમના દર્શન કે સત્સંગ થાય નહીં, આ તો સારામાં સારો મને લાભ આપ્યો છે વરદાન માગીને મુનિગણ મિલન વિશેષ બન, અને બધી રીતે મારું ભલું થવાનું છે. માણસ સંસારમાંથી જો એ દુઃખ એના વ્યવહારની અંદર પડ્યો છે, બહાર ક્યારેય નહીં નીકળ્યો, એના મન પછી એમ એને ઉપદેશવામાં આવે કે આ બધામાંથી બહાર નીકળી કુછ પ્રેમ કર લો રામ સે, ફુરસદ ન હોગી, જ્યાં લગી આ જિંદગી છે ને ત્યાં સુધી સહેજે નવરાશ મળવાની નથી, સત્સંગ થવાનો નથી, સંત સમાગમ ક્યાંથી, દર્શન ક્યાંથી થવાના હતા, અને તે રાજકારભાર લઈને બેસી એટલે ઋષિઓને ત્યાં આવવું પડે અયોધ્યામાં રાજદરબારની અંદર. એને બદલે હું સામેથી ઋષિઓના આશ્રમમાં જઈશ, કેટલા પવિત્ર હશે, કેટલા શાંત હશે, કેટલો આનંદ એ વનવાસની અંદરના એ આશ્રમમાં રહેતો હશે. અને એટલા માટે કહ્યું, આ તો મારું મહાન ભાગ્ય છે, સવઈ ભાંતિ હિતમોર, બધી રીતે મારું પરમ હિત થાય તમે તાક્યું છે. અને એ તો જે સાચી માં હોય ને એ જ આ કરી શકે. કાન વિંધવાના હોય તો પારકી માં કાન વિંધે, હગી માં તો ના વાગશે, એને દુખી થશે, રડશે, નથી એ કરવા, તો પારકી માં હોય એ જ કાન વિંધી શકે ને. તો અહીંયા તો કઈ કઈ ને માટે પારકાપણું નથી, પણ કે છે કે જનની સબઈ ભાંતિ હિતમોર, બસ એ વનવાસ છે ને, વન બન સબઈ ભાંતિ, વન મારા માટે બધી રીતે હિતકારક છે, શાંતિથી રહીશ, આ રાજ દરબારમાં અનેક સમસ્યાઓ હશે, અનેક લોકો આવતા જશે, મને શાંતિ મળે કોઈ લેવા દેશે ખરો, શાંતિથી ભજન કરવા દેશે ખરો કોઈ, તો વનમાં જઈશ, સંતોની સેવા કરીશ, એમના દર્શન થશે, એમનો સત્સંગ અને શાંતિ મેળવીશ. આથી દુર્લભ બીજું કયું હોઈ શકે?